એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈને મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અમેરિકન ક્લાસિકની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર પેઢીઓને પ્રભાવિત કરી છે. હું વાત કરી રહી છું હાર્પર લીની ટુ કિલ અ મોકિંગ બર્ડ વિશે.
હા, ચોક્કસ. આ એક એવી નવલકથા છે જે વાંચ્યા પછી મનમાંથી જતી નથી એમ કહી શકાય. અને લેખિકા પોતે નેલ હાર્પર લી પણ એટલા જ રસપ્રદ વ્યક્તિત્વ હતા. એમનો ઉછેર અલાબામાના એક નાના શહેરમાં થયો.
હા, મોનરોવિલ. અને એ સમય એટલે અમેરિકન દક્ષિણમાં જીમ ક્રો કાયદાનો સમય, એટલે કે ઊંડો વંશીય ભેદભાવ, પૂર્વગ્રહો, આ બધું એમના લખાણમાં દેખાય છે, નહીં?
બિલકુલ, એ અનુભવો એમના લખાણનો પાયો છે. અને કહેવાય છે કે એમના પિતા જે વકીલ હતા તે જ કદાચ એટિકસ ફિન્ચના પાત્ર માટે પ્રેરણા બન્યા, પેલું નૈતિક બળ જે એટિકસમાં દેખાય છે.
અને હાર્પર લી પોતે ખૂબ જ ખાનગી જીવન જીવ્યા. આ એક જ નવલકથા ટુ કિલ અ મોકિંગ બર્ડ, જે 1960માં આવી અને તરત જ સફળ થઈ ગઈ, પુલિત્ઝર પણ મળ્યો.
હા, જોકે પછી પેલી ગો સેટ ઓફ વોચમેન આવી, પણ ઘણા એને આનો જ એક ડ્રાફ્ટ માણે છે. પણ લીની શૈલીની ખાસિયત જુઓ, બાળકની નજરે દુમિયા પણ સાથે પુખ્ત સમજ, ઉષ્મા, થોડો વિનોદ અને એકદમ સ્પષ્ટ નૈતિકતા.
બરાબર.
અને પ્રકાશનનો સમય પણ મહત્વનો. 1960 એટલે નાગરિક અધિકાર ચળવળનો સમય, એટલે આ પુસ્તક માત્ર એક વાર્તા નથી પણ એ સમયનું પ્રતિબિંબ પણ છે.
ચોક્કસ. એને એટલે જ સધન ગોથિક બિલ્ડિંગ્સ રોમાન કહે છે. પાત્રના વિકાસની કથા પણ દક્ષિણના એ ખાસ માહોલમાં જાતિવાદ, ન્યાય, ગરીબી આવા મોટા મુદ્દાઓ એક બાળકની સરળ નજરે રજૂ થયા છે. કદાચ એટલે જ એ આટલી અસરકારક છે.
તો ચાલો આજે આપણે આ નવલકથામાં ઊંડા ઉતરીએ. 1930ના દાયકાનું અલાબામાનું કાલ્પનિક શહેર મેકોમ, મહામંદીનો સમય. આપણે પાત્રો, એમની કસોટીઓ અને એમાંથી નીકળતા સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ. વાર્તા શરૂ ક્યાંથી થાય છે? વાર્તા કહે છે 6 વર્ષની જીન લુઈસ ફિન્ચ, જેને બધા સ્કોટ કહીને બોલાવે છે. જોકે એ કહે છે પુખ્ત વયે પોતાના બાળપણને યાદ કરીને. સ્કોટ કેવી છે? જિજ્ઞાસુ, થોડી તોફાની, છોકરા જેવી અને એકદમ પ્રામાણિક.
અને એનો ભાઈ જેમ, જેરેમી ફિન્ચ, એ થોડો મોટો, વિચારશીલ, સ્કોટનું રક્ષણ કરનારો. જેમ જેમ વાર્તા આગળ વધે તેમ તેમ એનામાં પરિપક્વતા આવતી દેખાય છે.
અને એમના પિતા એટિકસ ફિન્ચ વિદુર છે, વકીલ છે, મેકોમના સૌથી વધુ આદર પામતા લોકોમાંના એક, શાંત પણ પોતાના સિદ્ધાંતો પર અડગ.
એમનું ઘર સંભાળે છે કેલ્પર્નિયા, અશ્વેત રસોઈયણ છે પણ બાળકો માટે માં જીવી. એ શ્વેત અને અશ્વેત બે દુનિયા વચ્ચે એક કડી સમાન છે, નહીં?
હા, બહુ મહત્વનું પાત્ર છે. અને પછી ઉન્નાળામાં આવે છે ડીલ હેરિસ, એમનો મિત્ર, કલ્પનાની દુનિયામાં રાચનારો. એના આવવાથી વાર્તામાં એક નવો રંગ ઉમેરાય છે.
આ બધા પાત્રો રહે છે મેકોમમાં. લેખિકા એને થાકેલું જૂનું શહેર કહે છે, ધીમું જીવન, લાંબા ઉનાળા અને કડક સામાજિક નિયમો. શરૂઆતમાં તો બાળકોની દુનિયા કોની આસપાસ ફરે છે?
એમનો એક પાડોશી છે આર્થર રેડલી, જેને બધા બુ રેડલી કહે છે. વર્ષોથી કોઈએ એને ઘરની બહાર જોયો નથી. એના વિશે જાત જાતની વાતો, અફવાઓ ચાલે છે. બાળકો માટે એ ડર અને કુતૂહલનું કેન્દ્ર છે.
એટલે એમને બહાર કાઢવાની કોશિશો કરે છે, એના વિશે નાટક ભજવે છે, બાળકોની રમતો.
હા, પણ આ રમતોની પાછળ અજાણતા જ બુ સાથે એમનો એક સંબંધ બંધાય છે. બુ, જે કોઈને દેખાતો નથી, તે આ બાળકો પર નજર રાખે છે. એમના ઘર પાસેના ઝાડની બખોલમાં એમના માટે નાની ભેટ મૂકે છે.
ઓ, કેવી ભેટ?
ચ્યુઇંગમ, જૂના સિક્કા, સાબુમાંથી કોતરેલી નાની ઢીંગલીઓ. જાણે એની મૂંગી ભાષા એ બતાવે છે કે એ કોઈ રાક્ષસ નથી, પણ એક સંવેદનશીલ માણસ છે જે સમાજના ડરથી છુપાયેલો છે.
એક તરફ આ બાળપણની નિર્દોષ દુનિયા છે અને બીજી તરફ મેકોમની વાસ્તવિકતા ટકોરા મારે છે.
બરાબર. અને એ વાસ્તવિકતા સામે આવે છે જ્યારે જજ ટેલર એટિકસ ફિન્ચને કેસ સોંપે છે.
ટોમ રોબિન્સનનો કેસ.
હા, ટોમ રોબિન્સન એક અશ્વેત માણસ. એના પર આરોપ છે મહિલા યુએલ નામની એક શ્વેત સ્ત્રી પર બળાત્કાર કરવાનો. આ આરોપ ખોટો છે એ લગભગ સ્પષ્ટ છે. પણ
મેકોમ જેવા જાતિવાદી સમાજમાં એક અશ્વેત માણસ સામે એક શ્વેત સ્ત્રીનો શબ્દ જ પૂરતો છે, ભલે એ સ્ત્રી ગમે તેટલી ગરીબ કે નિમ્ન કક્ષાની ગણાતી હોય.
બિલકુલ. અને એટિકસ આ કેસ લડવાનું નક્કી કરે છે. એ જાણે છે કે આ નિર્ણયથી એમના પરિવાર પર મુશ્કેલીઓ આવશે, આખું શહેર એમની વિરુદ્ધ થઈ લેશે, પણ એ કરે છે.
અને આ નિર્ણયથી જાણે શહેરના બધા છુપાયેલા પૂર્વગ્રહો બહાર આવી જાય છે. ફિંચ પરિવાર એકદમ નિશાના પર આવી જાય છે. અહીંથી જ પેલો સવાલ ઊભો થાય છે, વ્યક્તિગત નૈતિકતા અને સામાજિક દબાણ વચ્ચે શું જીતે?
અને જુઓ, બુ રેડલીનું રહસ્ય અને ટોમ રોબિન્સનનો કેસ, બંનેમાં બુડ તો ડર અને ગેરસમજ જ છે. સમાજ જેમને સમજતો નથી એમને રાક્ષસ બનાવી દે છે.
એટિકસના નિર્ણયની અસર તરત દેખાય છે. સ્કોટને સ્કૂલમાં હેરાન કરવામાં આવે છે.
હા, એના પિતાને અપશબ્દો કહેવામાં આવે છે. આ બધા વચ્ચે એટિકસ પોતાના બાળકોને હિંમત વિશે શીખવે છે, પેલી હડકાયા કૂતરાવાળી ઘટના.
હા, યાદ છે, ટીમ જોન્સન. આખું નગર ડરી જાય છે અને એટિકસ, જેણે વર્ષોથી બંદૂક નથી વાપરી, એ એક જ ગોળીમાં કૂતરાને મારી નાખે છે. બાળકો તો આશ્ચર્યચકિત થઈ જાય છે.
પણ એટિકસ કહે છે કે આ શારીરિક હિંમત છે, સાચી હિંમત નહીં. સાચી હિંમતનો પાઠ આવે છે શ્રીમતી ડુબોસ પાસેથી,
પેલી વૃદ્ધ કડવી સ્ત્રી જે હંમેશા એમની ટીકા કરતી.
હા, જેમે ગુસ્સામાં એમના ફૂલછોડ તોડી નાખ્યા હતા, અને સજા તરીકે એટિક્સે જેમને રોજ એમને ત્યાં વાંચવા મોકલ્યો. જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એટિક્સે જણાવ્યું કે મોર્ફિનના વ્યસની હતા અને મૃત્યુ પહેલા એમાંથી છૂટવા માટે લડી રહ્યા હતા.
અને ત્યારે એટિકસ કહે છે પેલું વાક્ય જે આખી નવલકથાનો મંત્ર છે,
સાચી હિંમત એ નથી કે હાથમાં બંદૂક હોય. સાચી હિંમત એ છે કે જ્યારે તમે જાણો છો કે તમે શરૂઆત પહેલાં જ હારી ગયા છો, પણ તેમ છતાં તમે શરૂ કરો છો અને ગમે તે થાય અંત સુધી લડી લો છો.
આ જ સિદ્ધાંત એટિકસ ટોમ રોબિન્સનના કેસમાં અપનાવે છે. એ જાણે છે કે એ હારવાના છે, છતાં લડે છે.
અને આ હિંમતની કસોટી બહુ જલ્દી થાય છે, મુકદ્દમાની આગલી રાતે.
પેલું ટોળું જેલ પર આવે છે.
હા, ટોમ રોબિન્સનને બહાર કાઢીને મારી નાખવા.
લિંચ મોબ.
એટિકસ એકલા જેલના દરવાજે બેઠા હોય છે એને બચાવવા.
એ દ્રશ્ય ખરેખર શક્તિશાળી છે, એક માણસ આખા ગુસ્સે ભરાયેલા ટોળા સામે.
અને ત્યારે જ અચાનક સ્કોટ જેમ એને ડીલ ત્યાં આવી જાય છે. સ્કોટ એની નિર્દોષતામાં ટોળામાં ઉભેલા એક માણસ શ્રી કનિંગહેમને ઓળખે છે. એના દીકરા વિશે, ખેતી વિશે વાતો કરવા માંડે છે.
અને એની આ સહજ વાતોથી
ટોળાનો ગુસ્સો ઓગળી જાય છે. એમને શરમ આવે છે અને એ લોકો ચૂપચાપ પાછા જતા રહે છે. સ્કોટની નિર્દોષતા હિંસા પર ભારે પડે છે.
અદ્ભુત નિર્દોષતાની શક્તિ. આ પછી મુકદ્દમો શરૂ થાય છે. કોર્ટરૂમમાં શું થાય છે?
એટિકસ બહુ જ શાંતિથી અને તર્કબદ્ધ દલીલો કરે છે. તે સાબિત કરે છે કે મયેલાને જે માર મારવામાં આવ્યો છે તે કોઈ ડાબા હાથવાળા વ્યક્તિનું કામ છે.
અને પછી એ સાબિત કરે છે કે મયેલાનો પિતા બોબ યુવેલ ડાબોડી છે.
બરાબર. અને સૌથી મહત્વની વાત, તે જ્યુરીને બતાવે છે કે ટોમ રોબિન્સનનો ડાબો હાથ તો વર્ષો પહેલા થયેલા અકસ્માતમાં નકામો થઈ ગયેલો છે, તે એ ગુનો કરી શકે નહીં.
તો પછી સાચી હકીકત શું હતી એટિકસના મતે?
એટિકસ સૂચવે છે કે મેયલા, જે એકલી ગરીબ અને શોષિત હતી, તેને ટોમ પ્રત્યે થોડી લાગણી બતાવી હશે, અને જ્યારે એના હિંસક પિતા બોબ યુવેલને ખબર પડી ત્યારે તેણે જ મેયલાને મારી અને આરોપ ટોમ પર નાખી દીધો.
એટિકસ જ્યુરીને પૂર્વગ્રહ છોડીને ફક્ત પુરાવા જોવા કહે છે, પણ
મેકોમની એ શ્વેત જ્યુરી પૂર્વગ્રહ છોડી શકતી નથી. પુરાવા સ્પષ્ટ હોવા છતાં તેઓ ટોમ રોબિન્સનને દોષી ઠરવે છે.
આ ચુકાદાની સૌથી ઊંડી અસર કોના પર થાય છે?
જેમ પર એનો ન્યાય અને માણસાઈ પરથી વિશ્વાસ ભાંગી પડે છે. એ રડે છે, ગુસ્સે થાય છે. એ સમજી નથી શકતો કે આવું કેમ થયું. એની નિર્દોષતા પર આ પહેલો મોટો ઘા છે.
જો કે આ હાર છતાં અશ્વેત સમુદાય એટિકસના પ્રયત્નોની કદર કરે છે, નહીં?
હા, ખૂબ જ. બીજે દિવસે સવારે એમના ઘરના દરવાજે ભોજનનો ઢગલો હોય છે અશ્વેત સમુદાય તરફથી, આભાર અને સન્માન. અને કોર્ટમાં જ્યારે એટિકસ નીકળે છે ત્યારે ગેલેરીમાં બેઠેલા બધા અશ્વેત લોકો ચૂપચાપ એમના માટે ઊભા થઈ જાય છે. એ દ્રશ્ય હૃદયસ્પર્શી છે.
પણ બોબ યુવેલ જેવા લોકો ચૂપ નથી બેસતા. બદલાની ભાવના.
હા, એ એટિક્સને ધમકાવે છે, એમના મોં પર થૂંકે છે, જજના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે, ટોમની વિધવાને હેરાન કરે છે, અને પછી
ટોમ રોબિન્સનના મૃત્યુના સમાચાર આવે છે.
હા, કહેવાય છે કે એ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એને ગોળી મારી દેવામાં આવી. કદાચ એને લાગ્યું હશે કે હવે ન્યાયની કોઈ આશા નથી. એનું મૃત્યુ જાણે એ સિસ્ટમના અન્યાય પર એક મહોર છે.
આ બધા પછી વાર્તા એની પરાકાષ્ઠા તરફ જાય છે. હેલોવીનની રાત, અંધારું.
બરાબર. સ્કૂલના કાર્યક્રમમાંથી જેમ અને સ્કોટ પાછા ફરી રહ્યા છે, એકદમ સુમસામ રસ્તો, અને અચાનક બોબ યુએલએમના પર હુમલો કરે છે.
ઓહ,
ઝપાઝપી થાય છે. જેમનો હાથ ખરાબ રીતે ભાંગી જાય છે. સ્કોટ ગભરાઈ જાય છે, પણ ત્યાં જ કોઈક આવીને એમને બચાવે છે. અંધારામાં એ હુમલાખોર સાથે લડે છે.
અને બચાવનાર એ બુ રેડલી હોય છે.
હા, એ જ રહસ્યમય બુ રેડલી, જેણે વર્ષોથી ઘરની બહાર પગ નથી મૂક્યો, તે આ બાળકોને બચાવવા બહાર આવે છે. એ ઘાયલ જેમને ઉપાડીને એમના ઘરે લઈ જાય છે.
અને બોબ યુવેલનું શું થાય છે?
જ્યારે શેરીફ હેકટેટ આવે છે, ત્યારે બોબ યુવેલ ઝાડ નીચે મરેલો પડ્યો હોય છે. એના શરીરમાં એક રસોડાનું ચાકુ હોય છે.
એટલે હવે પ્રશ્ન એ થાય કે એને કોણે માર્યો? એટિકસ શું વિચારે છે?
એટિકસને સ્વાભાવિક રીતે લાગે છે કે જેમે આત્મરક્ષણમાં એને માર્યો હશે. પણ શેરીફ ટેટ સમજી જાય છે. એ જાણે છે કે બુ રેડલીએ બાળકોને બચાવ્યા છે.
પણ ટેટ નથી ઈચ્છતો કે બુ રેડલી આ બધામાં સામેલ થાય.
બરાબર. એ જાણે છે કે બુ ખૂબ જ સંવેદનશીલ અને ખાનગી માણસ છે. જો આ વાત બહાર આવે તો એના પર કેસ ચાલે, એ સમાજનું કેન્દ્ર બને જે એના માટે અસહ્ય હોય. એટલે ટેટ નક્કી કરે છે કે બોબ યુવેલ પોતાના ચાકુ પર પડી ગયો.
અને ત્યારે જ ટેટ પેલું વાક્ય બોલે છે, મરેલાને મરેલાને દફનાવવા દો, અને કહે છે કે બુને બધાની સામે લાવવો એ એક મોકિંગ બર્ડને ગોળી મારવા જેવું થશે.
હા, આ મોકિંગ બર્ડ પ્રતિ કંઈ ચાવીરૂપ બને છે. એટિક્સે શરૂઆતમાં જ કહ્યું હતું કે મોકિંગ બર્ડને મારવું પાપ છે, કારણ કે એ નિર્દોષ છે, ફક્ત ગીતો ગાય છે, કોઈને નુકસાન નથી કરતો.
તો નવલકથામાં ટોમ રોબિન્સન અને બુ રેડલી બંને મોકિંગ બર્ડ છે?
બિલકુલ. બંને નિર્દોષ છે, પણ સમાજના પૂર્વગ્રહો અને ક્રૂરતાનો ભોગ બને છે. ટેટ બુનું રક્ષણ કરીને ખરા અર્થમાં એક મોકિંગ બર્ડને બચાવે છે.
અને વાર્તાનો અંત પણ ખૂબ જ પ્રભાવશાળી છે, જ્યારે સ્કોટ બુ રેડલીને એના ઘરે મૂકવા જાય છે.
હા, એ ક્ષણ સ્કોટના વિકાસની પરાકાષ્ઠા છે. બુના ઘરની ઓસરી પર ઊભા રહીને એ પહેલીવાર દુનિયાને જાણે બુની આંખોથી જુએ છે. એને સમજાય છે કે બુ કોઈ રાક્ષસ નહોતો, પણ એક ચૂપચાપ રક્ષણ કરનારો મિત્ર હતો.
એના પિતાની પેલી શિખામણ એને ખરા અર્થમાં સમજાય છે. કોઈને સમજવા માટે એના સ્થાને ઊભા રહીને જોવું પડે.
બરાબર. સ્કોટની નિર્દોષતાથી સહાનુભૂતિ સુધીની યાત્રા અહીં પૂરી થાય છે.
આ પાત્રોની સફર, સ્કોટની સમજણ, જેમનું તૂટવું અને ફરી ઊભા થવું, એટિક્સની અડગ નૈતિકતા, બુનું રહસ્યમય પરોપકારીપણું, આ બધું જ વાર્તાને જીવંત રાખે છે.
અને આ પાત્રો દ્વારા લેખિકા કેટલા બધા વિષયોને સ્પર્શે છે. સારા ખરાબનું સહઅસ્તિત્વ, જાતિવાદનો ભયાવહ ચહેરો, સાચી હિંમત કોને કહેવાય, નિર્દોષતા ગુમાવવી, સામાજિક અસમાનતા, અને અન્યાયી વ્યવસ્થામાં પણ વ્યક્તિગત પ્રામાણિકતા કેવી રીતે ટકી શકે.
એની કથન શૈલી પણ અનોખી છે. પુખ્ત સ્કોટના અવાજમાં બાળપણની વાતો, એનાથી એક ઊંડાણ આવે છે.
હા, અને પ્રતીકોનો ઉપયોગ, મેકોમનું વાતાવરણ, બધું મળીને એક એવી અસર ઊભી કરે છે જે ભૂલાય નહીં. થોડો ગુસ્સો, થોડી ઉદાસી, પણ અંતે માનવીય સારપમાં શ્રદ્ધા ટકી રહે છે.
ખરેખર ટુ કિલ અ મોકિંગ બર્ડ આપણને આપણા સમાજ અને આપણી જાત વિશે વિચારવા મજબૂર કરે છે.
મને લાગે છે કે આ વાર્તા શીખવે છે કે પૂર્વગ્રહો અને અન્યાય સામે લડવા માટે સહાનુભૂતિ અને નૈતિક હિંમત કેટલા જરૂરી છે.
અને એ પણ કે આપણી આસપાસ રહેલા નિર્દોષ મોકિંગ બર્ડ્સનું રક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.